તારીખ 16/7/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 203 અને 204 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 148
પ્રશ્ન 203 131 પ્રથમ ગ્રહણ તો જ્ઞાની પુરુષોના વચનો દ્વારા કરવું પડે ને, શું કે છે? સ્વરૂપને ગ્રહણ કરવું છે તો એમાં જ્ઞાની પુરુષના વચનો વચ્ચે નિમિત્ત હોય ને પહેલા, એમ પ્રશ્ન કર્યો છે. સમાધાન, જ્ઞાનીના વચનો તેમાં નિમિત્ત હોય છે, સમજાય છે, પોતાની યોગ્યતાથી સમજાય છે, પોતાની યોગ્યતાથી નિમિત્ત તરીકે જ્ઞાનીના વચનો હોય છે, નિમિત્ત તરીકે અજ્ઞાનીના વચનો નથી હોતા. વચનો એ શબ્દો છે અને શબ્દો જ્ઞાની અજ્ઞાનીના એક સરખા પણ હોવા યોગ્ય છે. એક સરખું વચન હોય તો પણ જ્ઞાનીના વચનમાં અને અજ્ઞાનીના વચનનો ટોન જુદો જુદો હોય છે. અસર થાય છે, ટોનની અસર થાય છે, કેમ કે પરિણમન છે એ ટોન થી બહાર આવે છે, એટલે પરિણમન ત્યાં પકડાય છે. જે અસર આવે છે એ પરિણમનની અસર આવે છે. વચનોના માધ્યમ દ્વારા જ્ઞાનેના જે આત્મત્વ આત્મપણાના જે પરિણામ છે એ વ્યક્ત થાય છે, એ પરિણામની અસર આવે છે. પરિણામને ન સમજે એને એમ કહેવાય કે વચનની અસર આવે છે, પણ મૂળમાં પરિણામની અસર આવે છે. જો વચનની જ અસર આવતી હોય તો એવા જ વચનો અજ્ઞાનીના હોય એને પણ અસર આવવી જોઈએ, પણ એવું બનતું નથી. જ્ઞાનીના વચનો તેમાં નિમિત્ત હોય છે, અનાદિકાળથી પોતે જાણ્યું નથી, પોતાનું સ્વરૂપ પોતે અનાદિકાળથી જાણ્યું નથી, પોતાના સ્વરૂપથી જ પોતે અજાણ છે. ગુરુદેવ કહેતા મકાન ચણાવે તો બારીમાં સળિયા કેટલા નાખવા એની બરાબર એને ખ્યાલ હોય કે આ 2 ફૂટની બારી છે, એમાં 12 સળિયા આવશે, 2 ઇંચની આંતરે. એટલું ધ્યાન રાખે કે આખા મકાનની બારીમાં બારીના સળિયા કેટલા, બારીમાં ને ખીડકી. પોતાનું સ્વરૂપ આટલું માન છે એની ખબર નથી. અનાદિકાળથી પોતે જાણ્યું નથી એમાં પહેલા દેવ કે ગુરુના વચનો કાને પડે છે, તે પછી પોતાની અંતરની તૈયારી થાય છે એ વચનોની અસરને લઈને અંદરમાં ફેરફાર થાય છે, પાત્રતા પ્રગટે છે. જ્ઞાનીના વચનોથી પાત્રતા પ્રગટે છે અને જ્ઞાનીના વચનોથી સાનુભૂતિ પણ પ્રગટે છે. તીર્થંકર દેવની ધ્વનિ છૂટે ત્યારે કેટલાક જીવો પાત્રતા ધારણ કરે, કેટલાક જીવો જ્ઞાન દશામાં પરિણમે, એક જ સમયે કેટલાક જ્ઞાનીઓ મુનિ દશામાં પરિણમે અને કેટલાક મુનિઓ કેવળ જ્ઞાનમાં પરિણમે. આ બધાનું નિમિત્તત્વ ભગવાનની વાણીમાં છે. જેવી જેની યોગ્યતા એવું એનું કામ આગળ થાય છે, આગળ ચાલે છે. કોઈ જીવો પોતાની યોગ્યતાને લઈને વિપરીત પણ પરિણમે છે, એમ પણ બને છે, અને અન્યથા ભાસે છે. ભગવાન કહેવા માંગે છે કંઈક ને પોતે સમજે છે, કંઈક પોતાના મતિદોષને લીધે એવું પણ બને છે. આમ બધા પ્રકારો એક જ સમયે બને છે. ક્યારે બને છે? વારા ફરતી નહીં, એક જ સમયે બધા પ્રકારો બને છે, જેવી જેની યોગ્યતા. પરમાર્થ શું નીકળે છે? કે મારી યોગ્યતાને લાગુ પડે એવી કોઈ વાત હોય મારે ગ્રહણ કરી લેવી, જેથી હું જ્યાં ઉભો છું ત્યાંથી એક ડગલું હું આગળ ચાલુ. હા, એનો પરમાર્થ છે. અને બાકી બીજા જીવો પોતપોતાની યોગ્યતા પ્રમાણે પરિણમે એ મારા લક્ષનો વિષય નથી. એના પ્રત્યે મારું દુર્લક્ષ હો, એના પ્રત્યે મારું દુર્લક્ષ હો, બસ આમ પરમાર્થ આમ કાઢવાનો છે. પહેલા દેવ કે ગુરુના વચનો કાને પડે છે ત્યારે પાત્રતા પ્રગટે છે પહેલા, ત્યારે તે પછી પોતાની અંતરની તૈયારી થાય છે, વિશેષ પાત્રતા થાય છે, અને તેને ચૈતન્યના કોઈ અપૂર્વ સંસ્કાર તથા દેશના લબ્ધિ પ્રગટે છે. એમ જ્ઞાનીની વાણી સાંભળતા દેશના લબ્ધિની પણ પ્રાપ્તિ થાય, અને કોઈ અપૂર્વ સભ્ય સ્વરૂપના સંસ્કાર પણ પ્રગટ થાય. જો સંસ્કાર સુધી પહોંચે તો એ જીવને સ્વરૂપ પ્રગટ થવાનું બીજ ઉત્પન્ન થયું, સમ્યક દર્શનનું બીજ ઉત્પન્ન થયું. એટલે એને એ સંસ્કારને બીજ જ્ઞાન પણ કહેવામાં આવે છે, એનું બીજું નામ બીજ જ્ઞાન પણ છે. નાનીના વચન નિમિત્ત ખરા, પણ અંતરથી તૈયારી પોતાને કરવાની રહે છે, પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. શું કરવા એમ કીધું? નાનીના વજન ઉપર ઓછું વજન કરીને, નાનીના વચન ઉપર વજન ઓછું કર્યું, પણ કરીને શું કર્યું? વજન ક્યાં આપ્યું? કે અંતરથી તૈયારી પોતાને કરવાની રહે છે, પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. એવું શું કરવા કીધું? કે તમને જ્ઞાનીના વચનો તો મળે છે અત્યારે, ગુરુદેવ બિરાજમાન હતા, પોતે પણ જ્ઞાની હતા, એમના વચનો તો મળતા હતા, બીજું પડખું બાકી રહેતું હતું, એ ગૌણ થતું હતું. બાકી રહેતું હતું શા માટે? ગૌણ થતું હતું, એટલા માટે પ્રયોજનભૂત વાત કરી છે. જ્ઞાનીના વચનો તો નિમિત્ત ખરા, એમ કે ઠીક ખરા, એ તો નિમિત્ત એટલે અલગું કર્યું, પણ અંતરથી પોતાની તૈયારી કરવાની એ મુખ્ય કરાય. એટલે જરૂર લાગે આપણે એવી વાત કરે ને, તમારે અત્યારે શેની જરૂર છે, નહીતર સામાન્ય રીતે નાનીના વચન ઉપર વજન વધારે દેવામાં આવે છે, કેમ કે એનાથી પાત્રતા પ્રગટે છે અને જ્ઞાન પણ પ્રગટે છે. અહીંયા આમ કર્યું કીકુનું, કેમ કે પોતે પ્રત્યક્ષ છે માટે એમ કહ્યું. નાનીના વચનો મળવા છતાં પણ યોગ્યતામાં ફેર ન થાય એને એમ કેવું પડે? વિષય બીજો શું કેવો ઉપાય છે? નહીતર સંતોષ થઈ જાય, નહીતર શું થાય? સંતોષ થઈ જાય કે અમને તો નાનીના વચનો મળે છે, અમને તો જ્ઞાનીના વચનો મળે છે, અમને તો દેશના લબ્ધિ મળે છે, પરિણમન જોવે તો પરિણમન આવ્યા વિના કરીએ, એટલે એ વાત તો પોતાના પરિણમન થી નક્કી થવી જોઈએ. એમને વાત થી ન કે ચાલે, ખાલી વાત એમાં ન ચાલે. એટલે પોતે પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. શું છે વચન મળે એટલે સંતોષાઈ જવું એમ નહી, પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. કૃત્રિમતા નથી કરવાની ત્યાં. નાનીના વચનો માં અનેક પ્રકારની વિશેષતાઓ છે, એ તો ઘણું લાંબુ પ્રકરણ છે. અનેક પ્રકારની જે વિશેષતાઓ છે એ પ્રકરણ તો વિસ્તાર વાળું છે. પણ આપણે પુરુષાર્થના મુદ્દાને સ્પર્શીને વાત કરીએ, એ મુદ્દાને અડીને, તો નાનીના વચનો આત્માર્થમાં આત્માર્થ પ્રેરક હોય છે, અથવા આત્માનું હિત થાય એવા પુરુષાર્થ પ્રેરક હોય છે. પોતે સ્વરૂપમાં જાગ્રત હોવાને લીધે બીજાને પણ અંતર જાગૃતિનું એ નિમિત્ત થાય છે. તો પ્રારંભનો પુરુષાર્થ છે એ જાગૃતિનો છે, પછી અંતર્મુખનો પુરુષાર્થ બીજા તબક્કે છે. પહેલા તબક્કે તો જાગૃતિનો પુરુષાર્થ છે. મુમુક્ષુ જીવ ને જેટલી જાગૃતિ પરિણામની એટલી મુમુક્ષુતા. મુમુક્ષુતાને માપવાના બે પડખા છે અથવા બે થર્મોમીટર છે. એક તો જેટલી પોતાને આત્મકલ્યાણની ગરજ થાય એટલી મુમુક્ષુતા, એટલી આત્માર્થતા. જેને ગરજ નથી એ શરત મૂકશે કે મને આટલી અનુકૂળતા હોય તો હું આગળ ચાલુ, નહીતર મારી ગાડી આગળ નહીં ચાલે. એને ગરજ નથી, એને મુમુક્ષુતા નથી. અને જેને ગરજ છે એને પૂરી ગરજ આવે છે, મારે કોઈ પણ ભોગે મારે મારું આત્મકલ્યાણ કરવું છે, બસ એમાં મારે હિસાબ કિતાબ ક્યાંય લગાવો નથી. એક બીજું, જેટલી અંતર જાગૃતિ પરિણામ ઉપર ની, પહેલી ગરજ આપવી જોઈએ, પછી એ ગરજને લઈને જે ગ્રહણ થાય જ્ઞાનીના વચનો માંથી, પોતાને ભૂમિકાને લાયક જે વાત ગ્રહણ થાય એના હિસાબે એને તે પોતાના પરિણામોની અંદર આ જાગૃતિ આવે, એ પાત્રતાનું બીજું લક્ષણ છે. જેટલી જાગૃતિ વિશેષ એટલો ત્યાં પુરુષાર્થ છે એમ ગણવું. પછી એમાંથી સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ ચાલે, એટલે સ્વરૂપ પ્રત્યે જોરથી અહંભાવ આવે. સ્વરૂપ પ્રત્યે જોરથી અહંભાવ આવે, આ હું છું, આ હું છું, આ હું છું, એમ હું આવો છું, હું આવો છું, એમ જોર જોરથી આવે. કેમકે પોતાનું સિદ્ધ સમાન સિદ્ધ પદને જોયું છે, એટલે હું એવો જ છું. પરિણામે છે વિરુદ્ધ ચાલે એની સામે આ જાગૃતિ આવે છે, અને સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ સુધીમાં પરિણામ જાય. ત્યાંથી છટકી છટકીને ઉપયોગ આ બાજુ આવે પાછો, એ પુરુષાર્થ છે. પછી એમાંથી જ્ઞાન દશા પ્રગટ થાય ત્યારે જ્ઞાન દશાનો સાર છે. આ બે મુમુક્ષુની ભૂમિકાના વિષય છે. એ તૈયારી અને એ પુરુષાર્થ તો પોતાને હોવો ઘટે છે, કરવાનો રહે છે. એનો અર્થ શું છે કે પોતાને હોવો ઘટે છે. હોવો સહજ હોવો ઘટે એને ઉપદેશની ભાષામાં કરવું જોઈએ, તું કર એમ કહેવામાં આવે છે. પણ વાત સરળતાની સમજવી. પ્રશ્ન ભાવમાં એમ આવે છે કે હે ગુરુદેવ, અમે કઈ જાણતા નહોતા, આપે જ માર્ગ બતાવ્યો. તૈયારી તો તમારે કરવાની રહેશે, તમે તૈયારી નહીં કરો તો આ વચન કઈ તમને કામમાં નહીં આવે. તો પછી ભાવને તો ભાવમાં એમ આવે છે કે હે ગુરુદેવ, અમે કઈ જાણતા નહોતા, આપે જ માર્ગ બતાવ્યો. અને બીજી બાજુ એમ આવે છે કે કોઈ કોઈનું કઈ કરી શકતું નથી. દ્રવ્યાનુયોગ એમ કે છે કે કોઈ કોઈનું કઈ કરી શકતું નથી. તો પછી શું સમજવું અથવા કેમ કરવું? અમારા ભાવમાં એમ આવે છે કે આપ અમને ન મળ્યા હોત તો અમે ક્યાંથી આ બધું સમજી શકતા હોત. આ પુસ્તકો વાંચીને કઈ અમે સમજી શકીએ એવી અમારી શક્તિ હતી નહીં. સુગાનીજી કહ્યું, અમે ગ્રંથો વાંચ્યા હતા, મૂળ દિગંબર હતા, અમને તો કઈ એબીસીડી ની ખબર નહોતી આ લાઈન ની, એમ બોલ્યા. ગુરુદેવ મળ્યા નહોતા ત્યાં સુધી એમ તો એબીસીડી નહીં જાણતે છે. આપ મળ્યા, આપણે માર્ગ દેખાડ્યો, એ વાત તો સ્પષ્ટ અસર કરે છે. હવે આપ એમ કહો છો કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કરી શકે નહીં, અમારે શું કરવું? તમારે તમારી તૈયારી કરવાની, તમારા ઉપાદાન થી તમે તમારી તૈયારી કરો. અમે અમારા ઉપાદાન થી અમારી તૈયારી કરી એ વાત પણ આપે જ સમજાવો છો ને. બીજા અમને ખબર હતી એવી ભાન ક્યાં હતી? અમને ભાન હતી એવું ભાન પણ નહોતું. ઉપાદાનની જાગૃતિ કરાવનાર પણ તમે જ છો. તમે કહો છો કે ના ના, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે ને, એ પ્રશ્ન ઉઠાવ્યો છે. કરવું હું જોઈએ, હું જવાબ આપે છે. હું કઈ વાંચી રહ્યો નથી. બેન શ્રી શું જવાબ આપે છે? સમાધાન, ગુરુદેવે કરી દીધું તેમ કહેવાય, પણ કરવું પોતાને પડે છે. પોતે જ કરે છે, પરિણમે છે કોણ? તો પોતે. વાસ્તવિક વાત તો એમ છે કે ગુરુદેવે કહ્યું એમ કહેવાય, અને કહ્યું એ પ્રમાણે કર્યું કોને? કે પોતે. ગુરુદેવે કર્યું કઈ? કે ગુરુદેવે તો કહ્યું જ. ગુરુદેવ એમના પરિણમ્યા, એમના નિમિત્તે વચન પરિણમ્યા. પોતાનું પરિણમન પોતાથી થાય છે, એમાં કોઈથી વચનથી કે ગુરુદેવથી પોતાનું પરિણમન તો થતું નથી. અનંતકાળમાં પોતે પોતાના દોષથી રખડ્યો છે. અનંતકાળ રખડ્યો એમાં પણ પોતાના દોષથી રખડ્યો છે. આ વાત ઉપર આપણે ભગવાન દાસજી દંડ કરતા હતા ગુરુદેવને, સાહેબ અમને કોઈ સાચું સમજાવનારા નહોતા મળ્યા. આપ હવે અમને સાચું સમજાવનારા મળ્યા ને, હવે અમે નહીં રખડીએ. ગુરુદેવ કે તમારી વાત ખોટી છે. સાચું સમજાવનારા ની શોધ તમે નહોતી કરી. સમજાવનારા તો બધે સર્વ ત્રણે કાળે હોય જ છે, પણ તમે સાચું સમજવાની દરકાર નોટા મળ્યા એમ નહી, તમે નોટા મેળવ્યા. હું મારા દોષે રખડ્યો છું એ કબૂલ નથી કરતો. શું કરીએ, અમને ગુરુ નો મળ્યા એવા ચાચા, અમને અત્યાર સુધી ખોટા ગુરુ મળ્યા સંપ્રદાય ના ખોટી પાછા. હું શું કરવા ખોટા ગુરુ પાસે રહ્યો. વેપાર માં કોઈ ઓળખું સમજાવે આવે તો આપી દેશ, ઓછા ભાવે માલ દઈ દેશ. હે, પૂછો તમને તમારો વેપાર કોને શીખડાવ્યો, આવો વેપાર કરજો. શીખડાવ્યો તો કોઈ કહેવાય એવું તો તમને, કે તમે જમીન નકલી પત્તાનો વેપાર કરજો. તો પોતાને શુદ્ધ થઈ ગયો ને, પોતાને પોતાની આત્મકલ્યાણ માટેની ભાવના તો પોતાને જાગવી જોઈએ ને, તો ગુરુની શોધ કરે. જેને પોતાનું આત્મકલ્યાણ કરવું છે એવો ભાવ જાગે અંદરથી, એને આત્મકલ્યાણ કેવી રીતે થાય એ બતાવનાર જ્ઞાની પુરુષની આવશ્યકતા સમજાયા વિના કરીએ નહીં. જેને આવશ્યકતા સમજાય એને શોધ્યા વિના કરીએ નહીં. હા, ગમે ત્યારે કેન્સર જેવો રોગ થાય છે તો શું કરે છે, ક્યાં ને ક્યાંથી આવે છે. ઘરમાં બાળકો ન થતા હોય તો એ ગામડામાં 1000 માઇલ દૂર કોઈ દોષી કામણ ટુમણ કરતી હોય ને એને ગોતી કાઢે ને ત્યાં જાય. ક્યાંથી ગોતી હોય ને, બંગાળ ને કર્ણાટક માંથી આવે છે. તળાજાની પાસે એક નાનું ગામડું છે, ત્યાં એક ડોશી છે, એ આમ કરી દે છે. જરૂર લાગે તો ક્યાં તો ક્યાં ગોતી કાઢે છે માણસ. ડોશી હા વગણ છે, કાંઈ નથી જાણતી, કોઈ ચાર્જ લેતી નથી. પણ તમે કઈ મૂકી જાવ તો લઈ લે છે, ચાર્જ નથી તમારે આટલા દેવા પડશે એવું કઈ નથી. સાંભળ્યું ત્યાં હું ગોતી કાઢે છે ને જરૂર પડે તો, દૂરથી આવે તો થોડા પૈસા લઈને તો આવે, જરૂરત વસ્તુ એવી છે.
મંદિર માં દર્શન કરવા આવે ને તો પૂછીએ કે ક્યાંથી આવ્યા, તો મધ્યપ્રદેશ ઓલા તલાજા બાજુ ગયા હતા, આપડે સમજી જઈએ તરત કેટલાય આવે.
જરૂરત લાગે છે કે નહીં આ જ સવાલ છે. જેટલી જરૂરત વિશેષ લાગે એટલી પાત્રતા, જરૂરત ન હોય તો પાત્રતા નથી, બીજું કઈ નથી. આ સીધી વાત છે. આપણે કરંટ કન્ડિશન ચાલે જ નહીં. દેહાર્થ માં આપણી શરત ન ચાલે, આત્માર્થ માં આપણે શરત કરવા બેસીએ તો આત્માર્થ નહીં થાય. આપણી શરતે આત્માર્થ નહીં થાય. અને અનંતકાળમાં પોતાના દોષથી પોતે રખડ્યો છે એનું કારણ શું છે, કે તીર્થંકરને ગુરુ તો મળ્યા છે પણ તારે બધું ઉપરથી ગયું છે, બધું ઉપરથી જ ગયું છે. કોઈ બી એને કાને વાત ધરી નથી. ભગવાન ને કે ગુરુ ને ઓળખ્યા નથી, મળ્યા છે પણ ઓળખ્યા નથી, ને ઓળખવાની તીવ્રતા જિજ્ઞાસા પણ પોતાને આવી નથી. મળ્યા તો પણ ઓળખ્યા નહીં, જુઓ લીધું છે, મળ્યા તો પણ ઓળખ્યા નહીં. આ પંચમ કાળ માં ગુરુ મળ્યા, હવે તો ગુરુદેવ ની વાત કરે છે કે આ પંચમ કાળ માં ગુરુ મળ્યા, તેમની વાણી મળી, તેને પોતે ગ્રહણ કરીને પુરુષાર્થ કરે તો જાગે છે. હવે તો સબ અવસર આ ચુકા હે, ખામી રહી ગઈ તારી પોતાની. ગુરુદેવ ની વાણી તો બધાને માટે પ્રબળ નિમિત્ત છે, પણ તૈયારી પોતાને કરવાની. વાણીમાં તો બહુ જોરદાર એટલું બધું નિમિત્તત્વ હતું કે એક વ્યાખ્યાન સાંભળે અને સમ્યક દર્શન થઈ જાય. એક જ વ્યાખ્યાનમાં, એક વચનમાં સમ્યક દર્શન થઈ. વ્યાખ્યાન તો એક કલાકનું હોય છે. જ્ઞાન ને રાગ જુદા છે. શું સાંભળ્યું? જ્ઞાન ને રાગ જુદા છે. એમાંથી સમ્યક દર્શન થઈ ગયું. વેદ જ્ઞાન સમ્યક દર્શન નું કારણ છે. વેદ જ્ઞાન નું એક વચન બસ છે, આ પ્રત્યક્ષ છે. આ જ્ઞાન જુદું હાલે છે ને રાગ જુદો આવે છે, બે જુદે જુદા પોતપોતાનું કામ કરે છે. જ્ઞાન ને રાગ જુદા છે. પછી ગુરુદેવ એમ કઈક સમજાય છે, કઈ તને અંદર માં શરીર મન ટચ થયું એમ કે છે. કઈ તને દેખાય છે, સમજાય છે, તને કઈ અમારું પરિણમન કઈ દેખાય છે. ગુરુદેવ ની વાણી તો બધાને માટે પ્રબળ નિમિત્ત છે, પણ તૈયારી પોતાને કરવાની રહેશે. જે તૈયારી કરવાની છે તો પોતાને તૈયારી કરવાની રહેશે. ગુરુદેવ નો ઉપકાર, ગુરુદેવ નો તો ઉપકાર અમાપ છે, પણ પુરુષાર્થ પોતાને કરવાનો રહે છે. આમાં શું આવી વાત, સંતુલન ક્યાં છે વિચારવાનું એ છે કે પોતાને પુરુષાર્થ કરવાનો રહે છે એમ પાત્ર જીવ સમજે છે, એ ગુરુદેવ નો ઉપકાર ગાતો ગાતો એમ પુરુષાર્થ કરે છે. પોતાનો પોતાને પુરુષાર્થ કરવાનો રહે છે, કોઈ દ્રવ્ય બીજા દ્રવ્ય નું કરતું નથી એમ કરીને ઉપકાર ગાવાનું છોડી દેતો નથી. બે વાત હારે થાય છે. ગુરુદેવ પણ એમ જ કહેતા હતા કે તું કરતો થશે. ગુરુદેવ ને સામે લક્ષ જાય ત્યારે એમનો અમાપ ઉપકાર છે, એ ભાષા વિના ફીલ થાય. ભાષું એટલે ફીલ થાય, એવું ફીલ થયા વિના. અને ગુરુદેવ એમ કે ભાઈ તું તો પુરુષાર્થ કર, પુરુષાર્થ તારે કરવાના છે, બરાબર છે, પુરુષાર્થ તો મારે જ કરવાનો. મારું કામ આપ મોટા પુરુષ ને સોંપવાનું હોય, મારું કામ તો મારે જ કરવાનું. કામ તો નોકર ચાકર ને સોંપાય, માલિક ને સોંપાય. આપ માલિક ની જગ્યાએ છે, આપને કઈ અમારી સેવા થોડી કરવાની, અમારું કામ કરી દો. આપ તો માર્ગ બતાવો છો, એ મોટો ઉપકાર છે. એ પણ મોટો એટલે કેટલો મોટો, માપી ન શકાય એટલો મોટો. અમાપ અમાપ એમ સમજેલી થશે. અને ઉપમા આપી ન શકાય એટલો, એટલે અનુપમ ઉપકાર છે. કોની સાથે ઉપમા આપવી? મેળું બહુ મોટો છે, આપના ઉપકાર પણ એ નાનો પડે છે. આપના ઉપકાર પાસે નાનો પડે છે.
ચૈતન્ય
આકાશ સમાપ્ત છે. આકાશ સમાપ્ત છે તો પણ મેરે ગુરુ આકાશ સે ભી મહાન હૈ. ગણતરી કેવી રીતે આમાં મૂકવી? તો આકાશના જે અનંત પ્રદેશો છે એના કરતા પણ આત્મામાં ગુણ જાજા છે, અનંત છે. તો તમારમાં એની ગણતરી વિશે મૂકો છો. તમર શાસ્ત્ર ની અંદર ગણતરી આવે છે. ગુરુ આત્માના સ્થાને છે, માટે માન થયા કે ન થયા ગણતરીથી માન થઈ ગયા છે. જો આકાશ થી પણ માન હોય તો મેરું તો વિચારો કઈ નથી. કેમ કે આકાશ ની અંદર આખા 14 બ્રહ્માંડ નો લોક જ પરમાણુ જેવડો છે. ગુરુ ની મહિમા આવે ને ઉપર ગાય કરે એવો ના. આપનો ઉપકાર અનંત છે, અનંત છે એટલે જેની હદ નથી એટલો છે. અતિશયોક્તિ તો છે કે કઈક એમાં વાસ્તવિકતા છે, એમાં કઈ અતિશયોક્તિ છે કહેવામાં કે વાસ્તવિકતા છે કે ના વાસ્તવિકતા છે કે મારા પરિભ્રમણમાં કેટલી અનંતતા હતી એની કોઈ હદ હતી? બધું પરિભ્રમણ ના નાશ નું કારણ બન્યું માટે અનંત ઉપકાર થયો કે અનંત ભવ ટાળ્યા, અનંત દુઃખ ટાળ્યા, અનંત સુખ ની પ્રાપ્તિ કરાવશે. અનંત ઉપકાર થયો કે ન થયો?
અનંત ભવ નો અંત થાય છે પણ ઉપકાર નો અંત જ નહીં
થાય. હા એ જ કહું છું, એટલે તો ઉપકાર અનંત લીધો છે. ઉપકાર નો અંત નથી લીધો, અનંત ઉપકાર લીધો છે. પોતાની સ્વાધીનતા થી થાય છે. તારું દ્રવ્ય સ્વતંત્ર છે, કેમ કે રેકડે તો તું તારા દોષ છે, માટે ફેરફાર પણ તારે જ કરવાનો રહેશે, દોષ કાઢવાનો. તમારો આધાર ન હોત તો હું ક્યાંથી કરી શક્યો હોત એમ એને લાગે છે. કરતો જાય છે તો એમ લાગે છે, પોતાના પુરુષાર્થ કરતો જાય છે તો એને એમ લાગે છે. બધા દ્રવ્ય સ્વતંત્ર છે, તારું દ્રવ્ય સ્વતંત્ર છે, બધા દ્રવ્ય સ્વતંત્ર છે, કામ પોતાની સ્વાધીનતાથી થાય છે, તું તારો પુરુષાર્થ કરે એમ ગુરુ કહે છે. અને ગુરુ એમ કહે છે ત્યારે ગુરુ આજ્ઞા માથે ચડાવે છે. જી એ તો પુરુષાર્થ કરે છે, પુરુષાર્થ કરે એનો અર્થ કે ગુરુ આજ્ઞા માથે ચડાવી, બરાબર? તો એ પુરુષાર્થ કરનાર ગુરુ નો ઉપકાર મહિના વગર રહી જાય. પુરુષાર્થ કરીને આગળ વધે ને ગુરુ નો ઉપકાર માને નહી એને પુરુષાર્થ નથી કર્યો, સ્વચ્છંદ કર્યો છે. પુરુષાર્થ કરીને આગળ વધે એ ગુરુ નો ઉપકાર માન્યા વિના. મહામુનિઓ આચાર્યો, મહાન આચાર્યો પોતાના ગુરુ નો ઉપકાર આચાર્ય પણ શાસ્ત્ર માં એમ જ કે છે પરમ ગુરુ ના અનુગ્રહ થી અમારો નીલ ગુરુ પ્રગટ્યો. કુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય જેવા મહાન આચાર્ય પદ્મ બ્રહ્મ ધારી દેવું. ગુરુચરણ અમારા હૃદયને વિશે નિવાસ કરે છે, બહુ નમ્રતા કરે છે. એમની શૈલી બહુ જોરદાર છે ને, એટલે નમ્રતા એવી જોરદાર જ કરે. બહુ જોરદાર શૈલી છે પોતાની. ક્ષાયિક પર્યાય પણ પરદ્રવ્ય પરભાવને હે છે. ગુરુચરણની પણ એવી વાત કરે છે. નીચે બતાવ્યું નીચે લીધું છે. અહિયાં તો કદાચ મુમુક્ષુ હોય, પાત્ર મુમુક્ષુ હોય, એ પુરુષાર્થ કરનારો હોય, પુરુષાર્થ કરીને આગળ વધેલો હોય, એ ગુરુ નો ઉપકાર માન્યા વિના પુરુષાર્થ કરનાર ને ઉપકાર બુદ્ધિ આવ્યા વિના રહેતી નથી. આ ભક્તિ છે. ઉપકાર બુદ્ધિ કયો કે ભક્તિ કયો? ભક્તિ નું સ્વરૂપ સ્વચ્છંદ નિરોધ કરવાનું છે. ભક્તિ સ્વયં સ્વચ્છંદ નિરોધક છે. એ સ્વચ્છંદ આવવા જ ન દે, એનું સ્વરૂપ જ એવું છે. પુરુષાર્થ કરે સ્વચ્છંદ થઈ જાય કે ન થાય, એક દ્રવ બીજા દ્રવ નું કરે ન કરે એમાં સ્વચ્છંદ થાય કે ન થાય, કેમ કે ભક્તિ આવી. એટલે બહુ સરસ સ્પષ્ટતા કરે છે કે આનંદ ગંજી એ દ્રવ્યાનુયોગ જેવા તત્વ જ્ઞાન ને તીર્થંકર 24 તીર્થંકરો ની સ્તુતિ માટે મૂઠો. ભક્તિ કરતા કરતા એ વાતો શું કરવા કરે કે એ વાત જે તીર્થંકરો કરી છે એના પ્રત્યે ઉપકાર બુદ્ધિ અમારી વર્તે છે. એ બે પડખા એક સાથે બતાવ્યા છે, પોતાના પુરુષાર્થ નું અને પોતાના ગુરુ ભક્તિ નું. તીર્થંકર ને પરમ ગુરુ છે, ઉપકાર બુદ્ધિ આવ્યા વિના કરી એની યથાર્થતાની નિશાની છે. યથાર્થતાનું એ લક્ષણ છે. મિત્ર યથાર્થતાનો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એમાંથી વિતરાગતા પ્રગટે તો અમૃત ધરે, અને એમાંથી સ્વચ્છંદ પ્રગટે તો ઝેર નીકળે. સિદ્ધાંત તો સિદ્ધાંત છે, તમે સિદ્ધાંત ને ગ્રહણ કઈ રીતે કરો છો એના ઉપર એનું ફળ છે. એક જ જગ્યાએ થી અમૃત પણ નીકળે, એક જ જગ્યાએ થી ઝેર પણ નીકળે. ખુબ સરસ વાત છે. પુરુષાર્થ કરનાર ગુરુ નો ઉપકાર મહિના વિના મહિના વગર રહે નહીં. પુરુષાર્થ કરનાર ને ઉપકાર બુદ્ધિ આવ્યા વિના રહેતી નથી, બની શકે જ નહીં. સાથે સાથે આ વસ્તુ બધું થાય થાય ને થાય જ અવિના ભાવે છે. આ તો મુમુક્ષુને વાત કરે છે, આચાર્યોની વાત કરશે નીચે. સદમસ્ત છે, આચાર્ય છે, એને આ ભક્તિ આવે છે. અવિના ભાવે છે, સાથે જ રહે છે. આ હોય ને આ ન હોય એવું બને. કૃપાળુ દેવ ને સત્પુરુષ મળ્યા નથી તો પણ સત્પુરુષ ની કેટલી બધી કેટલા બધા ગીતો ગાયા છે, ગુણગાન ગાયા છે, હદ નથી. ગુરુ મળ્યા હોતો તો હું કેટલું ગાયું હોત. હનુમાન 83 ગુપાજ
સ
સ્વરૂપ પ્રાપ્તિમાં જ્ઞાનીના વસનો નિમિત્ત હોય છે. અજ્ઞાનીના નહીં, તેનો પરમાર્થ કેવો છે કે જીવને નાનીના ચરણ નિવાસની આવશ્યકતા સમજવી ઘટે છે. અન્ય સ્થાનમાં પોતાની સમય શક્તિનો ખર્ચ ન થાય તેની સાવધાની રાખવી ઘટે છે. પ્રત્યક્ષ યોગનું મહત્વ જો જીવને સમજાય તો અવશ્ય સંસાર કરી જાય. મોક્ષ માર્ગ નો પુરુષાર્થ કરનાર પોતાના પુરુષાર્થમાં નિમિત્ત છે ગુરુના ઉપકારને ભૂલતા નથી, તેમજ અતિશયપણે ગુરુ ઉપકારને પ્રદર્શિત કર્યા વિના પણ તે રહી શકતા નથી. સ્વસ્થાનનો આવો પ્રશસ્ત રાજ હોય તો જીવ સ્વચ્છંદે ચડી જાય છે. યથાર્થતામાં તો સ્વછંદ નિરોધ ગુરુ ભક્તિ સહજ ઉત્પન્ન હોય છે.